એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપણી આજની વાતચીત એક એવા પુસ્તક વિશે છે જે આપણને એક ભૂતકાળની લગભગ ખોવાયેલી દુનિયામાં લઈ જાય છે. પુસ્તક છે આઉટ ઓફ આફ્રિકા.
હા, 1937માં પ્રકાશિત થયું અને એ ખરેખર તો એક સંસ્મરણ છે, મતલબ કે લેખિકાના પોતાના અનુભવોની વાત.
અને આ લેખિકા એટલે બેરનેસ કેરન વોન બ્લિક્સન ફિનિક, જો કે આપણે એમને એમના ઉપનામ ઇસાક ડિનેસનથી વધુ ઓળખીએ છીએ.
બરાબર, ડેનમાર્કના ઉમરાવ પરિવારમાંથી આવતા હતા, પણ એમનું જીવન ખૂબ જ અસામાન્ય રહ્યું. લેખિકા, વાર્તાકાર અને એક સમયે તો કેન્યામાં કોફી ફાર્મર પણ.
એટલે બ્રિટિશ પૂર્વ આફ્રિકા જે ત્યારે કહેવાતું, ત્યાં એમના 70 વર્ષની આ કહાણી છે.
અને આ વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે આ માત્ર એક જીવનકથા નથી.
સાચી વાત, આ તો એક આખા યુગની, એક સ્થળની અને પોતાના અંદરના સ્વને શોધવાની વાત છે. વિચારો, એક યુરોપિયન ઉમરાવ સ્ત્રી,
અને એ પણ આફ્રિકા જેવા એમના માટે તદ્દન અજાણ્યા ખંડમાં જાય છે, અને ત્યાં એવા ભળી જાય છે કે એમનું પોતાનું વ્યક્તિત્વ જ જાણે કે બદલાઈ જાય છે.
એટલે આ પુસ્તકમાં ખાલી ઘટનાઓ નથી, પણ ઘણું બધું છે. નસીબ, સંસ્કૃતિઓનો મેળાપ,
હા, અને સંઘર્ષ પણ. અને સૌથી મહત્વનું, જમીન એટલે કે ધરતી માણસના મન પર શું અસર કરે છે એનું અદ્ભુત ચિત્રણ છે.
એમાં ખોટ છે, લાભ છે, મિત્રતા છે, પ્રકૃતિ છે, પ્રેમ છે, બધું જ.
અને એમની લખવાની શૈલી ખરેખર એવી છે કે આપણે જાણે નજર સામે એ નોંગોંગ હિલ્સ જોઈ શકીએ.
એકદમ જીવંત વર્ણન.
તો ચાલો શરૂઆત કરીએ આ સફરની. કેરન બ્લિક્સન આફ્રિકા પહોંચ્યા કઈ રીતે? એમની શરૂઆત કેવી રહી?
જુઓ, વાત છે 1914ની. કેરન ત્યારે યુવાન હતા. એમણે પોતાના પિતરાઈ ભાઈ સ્વીડિશ બેરોન બ્રોર વોન બ્લિક્સન ફિનેક સાથે લગ્ન કર્યા.
અચ્છા, એમને પતિ પણ ઉમરાવ હતા?
હા, અને પરિવારના પૈસાથી એમણે બ્રિટિશ પૂર્વ આફ્રિકામાં એટલે કે કેન્યામાં એક મોટો કોફીનો બગીચો ખરીદ્યો અને પછી એનું સંચાલન કરવા ત્યાં ગયા.
એટલે યુરોપનું જીવન છોડીને સીધા આફ્રિકા, મોટો બદલાવ કહેવાય, બહુ મોટો. કદાચ એમના માટે આ એક સાહસ હતું, કંઈક નવું કરવાની, બંધનો તોડવાની ઈચ્છા હશે.
અને આ નવી જગ્યાએ એમના પર સૌથી વધુ પ્રભાવ કોનો પડ્યો? આફ્રિકાની ધરતીનો તો હશે જ નહીં?
ચોક્કસ, આફ્રિકા પોતે જ એક પાત્ર છે આ પુસ્તકમાં. એ નોંગોંગ હિલ્સના ડુંગરા, વિશાળ મેદાનો, ત્યાંનું વન્યજીવન, આ બધાની ઊંડી અસર હતી. પણ એટલી જ અસર ત્યાંના સ્થાનિક લોકોની પણ હતી, જેમ કે કિકુયુ, મસાય, સોમાલી લોકો, એમની સાથેના સંબંધો. એ જટિલ હતા પણ બહુ મહત્વના હતા.
કોઈ ખાસ વ્યક્તિઓ જેમનો ઉલ્લેખ કરવો જરૂરી છે?
હા, જરૂર. એમના મુખ્ય સેવક હતા ફારાહ અદેન, જે સોમાલી હતા. એમની વફાદારી, એમની સમજણ એ કેરન માટે બહુ મોટો આધાર બની રહ્યા, લગભગ મિત્ર જેવા.
અચ્છા.
પછી કિકુયુ સમુદાયના એક વડા હતા, ચીફ કિનાંજુઈ. એમની પાસેથી કેરનને જૂની પરંપરાઓ અને સ્થાનિક ઢા પણ સમજવા મળ્યું.
એટલે આ સંબંધોમાં એક સ્નેહ હતો, પણ સાથે પેલું મેમ સાહેબવાળું અંતર પણ હશે, ખરું ને? એ સમયની જે વ્યવસ્થા હતી.
હા, એ વાસ્તવિકતા હતી. એક પ્રકારનો પિતૃવાદી સ્નેહ કહી શકાય, પણ સત્તા અને અંતર તો ખરા જ.
અને આ બધા નવા વાતાવરણમાં એમણે પોતાને ગોઠવ્યા કેવી રીતે? ભાષા, રહેણી કરણી, બધું જ નવું.
શરૂઆતમાં તો સંઘર્ષ થયો જ હશે, પણ ધીમે ધીમે એ શીખતા ગયા. ઋતુઓનું ચક્ર સમજ્યા, સ્વાહિલી ભાષા શીખ્યા, જે ત્યાં વાતચીત માટે જરૂરી હતી.
હા, ભાષા વગર તો કેમ ચાલે?
બરાબર. અને સ્થાનિક રિવાજો, યુરોપિયન વસાહતીઓના પોતાના નિયમો, આ બધું જ સમજવું પડ્યું. એમની ઓળખ મેમ સાહેબ તરીકે સ્થપાઈ, એટલે કે માલિક, જવાબદાર વ્યક્તિ.
એમની પોતાની જે ડેનિશ પૃષ્ઠભૂમિ હતી, એનો કોઈ પ્રભાવ દેખાયો એમના આફ્રિકન જીવન પર?
હા, એ પણ રસપ્રદ છે. એમના પિતા વિલહેમ ડિનેઝન, એ પોતે પણ લેખક અને સૈનિક હતા અને ઉત્તર અમેરિકાના મૂળ નિવાસીઓ સાથે રહેલા.
ઓહો, એટલે કદાચ આ અજાણી સંસ્કૃતિઓ પ્રત્યેનો લગાવ ત્યાંથી આવ્યો હોય.
બની શકે. જોકે એક દુઃખદ વાત એ હતી કે જ્યારે કેરન 10 વર્ષના હતા ત્યારે એમના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.
અરે રે, આ તો મોટો આઘાત કહેવાય.
હા, એની અસર કદાચ એમના વ્યક્તિત્વ પર રહી હશે, એમને વધુ સંવેદનશીલ બનાવ્યા હશે. અને એમણે કળાનો અભ્યાસ પણ કરેલો, એની ઝલક એમના લેખનમાં દેખાય છે.
પછી એમના અંગત જીવનમાં અને ફાર્મ સંચાલનમાં કંઈક મોટો વળાંક આવ્યો એમ સાંભળ્યું છે?
હા, એવું બન્યું. એમના પતિ બેરન બ્રોર ફાર્મ ચલાવવા બાબતે ખૂબ બેજવાબદાર નીકળ્યા, પૈસાની બાબતમાં પણ અને અંગત રીતે પણ.
મતલબ કે એમની બેવફાઈ.
હા, અને એના કારણે કેરનને સિફિલિસ જેવો ગંભીર રોગ પણ લાગુ પડ્યો, જેની પીડા એમણે આખી જિંદગી સહી.
ઓહ, આ તો બહુ ખરાબ થયું.
આખરે તેઓ બ્રોડથી અલગ થયા અને 1925માં તો છૂટાછેડા પણ લઈ લીધા, અને પછી પેલી કોફી ફાર્મની જવાબદારી પૂરેપૂરી એમના માથે આવી ગઈ, એકલા હાથે.
બાપરે, એકલા હાથે આટલું મોટું ફાર્મ ચલાવવું, એ પણ એ જમાનામાં આફ્રિકામાં, કેટલું અઘરું હશે.
અઘરું નહીં, ખૂબ જ અઘરું. પડકારો જ પડકારો. ક્યારેક દુકાળ પડે, ક્યારેક તીડ આવીને પાક સાફ કરી જાય.
અને કોફીના ભાવોનું શું?
એ પણ સતત ઘટતા રહેતા હતા. દેવું વધતું જતું હતું. ફાર્મ સતત ખોટ કરતું હતું. આર્થિક રીતે ભાંગી પડવાનો ડર માથે જળુમતો હતો.
હા,
પણ જાણો છો, કદાચ આ સંઘર્ષે જ એમને એ જમીન સાથે, ત્યાંના લોકો સાથે વધારે ઊંડાણથી જોડી દીધા.
એ કઈ રીતે?
કારણ કે હવે એ માત્ર બહારથી આવેલા મેમસાહેબ નહોતા રહ્યા, એ પોતે પણ એ જમીન પર ટકી રહેવા માટે લડી રહ્યા હતા. સ્થાનિક લોકોના જે દુઃખ હતા એ હવે એમને પોતાના લાગતા હતા.
એટલે એમનો રોલ બદલાયો?
હા, એ ઘણીવાર એમના માટે ડોક્ટર બની જતા, નાના ઝઘડા પતાવતા, છોકરાઓને થોડું ભણાવતા પણ ખરા. એમનું ઘર જાણે એક આશ્રયસ્થાન બની ગયું. એમની ભૂમિકા હવે સત્તા કરતા જવાબદારી અને કાળજીની વધુ હતી.
અને આ બધાની વચ્ચે જ એમના અંદરનો વાર્તાકાર જાગ્યો.
બરાબર પકડ્યું. શોખ તો હશે જ, પણ અહીં એક ખીલ્યો. એમના યુરોપિયન મિત્રો ફાર્મ પર આવતા, ખાસ કરીને એક અંગ્રેજ હતા, ડેનિસ ફિન્ચ હેટન.
હા, એમનું નામ આવે છે વારંવાર.
હા, તો એમના મનોરંજન માટે કેરન વાર્તાઓ કહેતા, પોતાની કલ્પના, વાંચેલું, આફ્રિકન લોકકથાઓ, બધું ભેળવીને એવી રીતે કહેતા કે લોકો સાંભળતા જ રહી જાય.
આ ડેનિસ ફિન્ચ હેટન સાથેનો એમનો સંબંધ બહુ ખાસ હતો નહીં?
ખૂબ જ ખાસ. ડેનિસ પોતે પણ બહુ પ્રતિભાશાળી હતા. ઉમરાઓ, શિકારી, પાયલટ, સાહસિક અને બૌદ્ધિક રીતે કેરનની બરોબરીના હતા.
એટલે બંને વચ્ચે એક સમાનતા હતી.
હા, કલા, સાહિત્ય, સંગીત બંનેના શોખ સરખા હતા. ડેનિસ ઘણીવાર કેરનના ફાર્મ પર રહેવા આવતા. એમની સાથે કેરને સફારી કરી, મોડી રાત સુધી વાતો કરી. આ કદાચ એમના જીવનનો સૌથી સારો સમય હતો.
લાગે છે.
અને ડેનિસે જ કેરનની આ વાર્તા કહેવાની શક્તિને ઓળખી એમને લખવા માટે પ્રોત્સાહિત કર્યા. એમણે કેરનને માત્ર ફાર્મ મેનેજર તરીકે નહીં, પણ એક કલાકાર તરીકે જોયા.
એટલે ખેતીમાં ભલે મુશ્કેલીઓ હતી, પણ એમની સાચી પ્રતિભા, એમની ઓળખ અહીં આકાર લઈ રહી હતી.
બિલકુલ. અને થોડો સમય તો એમનું ફાર્મ જાણે કે કેન્યાના યુરોપિયન સમાજનું એક કેન્દ્ર બની ગયું. બીજા મિત્રો પણ આવતા. કેરન એમની બુદ્ધિ, હિંમત, એમણે એકવાર સિંહનો શિકાર પણ કરેલો, અને એમની જે અનોખી સ્ટાઇલ હતી એના માટે જાણીતા બન્યા.
પણ પછી આ સારા દિવસોનો અંત આવ્યો નહીં?
દુર્ભાગ્ય. હા, એક તો પેલી વિશ્વ આર્થિક મંદી આવી, અને બીજું એમનું ફાર્મ જે ઊંચાઈ પર હતું એ કોફી માટે બહુ આદર્શ નહોતી.
ઓ, એટલે પાક સારો નહોતો થતો.
હા, અને ભાવ પણ નહોતા મળતા. વર્ષો સુધી સંઘર્ષ કર્યો, પણ ફાર્મ નફામાં જ ના આવ્યું. દેવું એટલું વધી ગયું કે છેવટે કંપની નાદાર થઈ ગઈ. ફાર્મ વેચવું પડ્યું. 17 વર્ષની મહેનત, બધું ગયું.
આ તો બહુ મોટો ફટકો કહેવાય. ઘર, કામ, બધું જ.
અને એ જ અરસામાં, લગભગ એ જ સમયે 1931માં બીજો એક ભયંકર આઘાત લાગ્યો.
શું થયું?
ડેનિસ ફિન્ચ હેટનનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું.
ઓ માય ગોડ, એક પછી એક આઘાત.
હા, એમણે માત્ર પોતાનો પ્રિય મિત્ર અને સાથી જ નહોતો ગુમાવ્યો, પણ જાણે આફ્રિકા સાથેનું એમનું જે સ્વપ્ન હતું એ પણ તૂટી ગયું. ફાર્મની નિષ્ફળતા અને ડેનિસનું મૃત્યુ, આ બેવડા ફટકાએ એમના આફ્રિકાનો વસવાટનો અંત આણી દીધો.
અને પછી એમણે આફ્રિકા છોડી દીધું.
એમની પાસે કોઈ વિકલ્પ નહોતો. 1931માં ભારે હૈયે, દુઃખ અને નિષ્ફળતાના ભાર સાથે, પણ 17 વર્ષના અઢળક અનુભવોની મૂડી લઈને એમણે આફ્રિકા છોડ્યું.
એમના પર જે લોકો નિર્ભર હતા એમનું શું થયું? એની ચિંતા નહીં થઈ હોય?
થઈ હતી, ખૂબ થઈ હતી. કિકુયુ પરિવારો જે ફાર્મ પર રહેતા હતા એમના ભવિષ્યની ચિંતા હતી. આ વિદાય બહુ પીડાદાયક હતી, પણ આ જ અનુભવો, આ જ યાદો, એ જ એમના લેખનનો આધાર બન્યા.
હવે જો આપણે કેરેન બ્લિક્સનની ફિલોસોફી, એમના મૂલ્યોની વાત કરીએ, તો એમના પુસ્તક અને જીવનમાંથી શું તારવી શકાય?
એમનો દૃષ્ટિકોણ, જેમ મેં કહ્યું, અનોખો હતો. યુરોપિયન રોમેન્ટિકવાદ અને પ્રકૃતિ પ્રેમનું મિશ્રણ, એ ભાગ્યમાં બહુ માનતા, નિયતિમાં.
પેલું વાક્ય, ભગવાનને વાર્તા ગમે છે.
હા, એ જ. જાણે આપણે બધા પાત્રો છીએ અને આપણો રોલ હિંમતથી ભજવવાનો છે, પરિણામ ગમે તે હોય.
કદાચ આ વિચાર જ એમને ટકી રહેવામાં મદદ કરતો હશે.
ઘણો ખરો. એ દુર્ઘટનાને પણ એક મોટી યોજનાનો ભાગ સમજતા. એમનામાં ઉમરાવ જેવા ગુણો હતા. હિંમત, વફાદારી, ઉદારતા, જવાબદારી.
કિકુયુ લોકો પ્રત્યે એમને સ્નેહ હતો, પણ એમની પરંપરાઓ માટે આદર પણ હતો ખરું ને?
હા, જો કે એમના સંબંધોમાં પેલો પિતૃવાદી ભાવ તો હતો જ. એ સમાજમાં એક કુદરતી ક્રમમાં માનતા, પણ એ ક્રમ જાતિ કે રંગ પર નહીં, પણ વ્યક્તિના આત્મા અને એની ભૂમિકા પર આધારિત છે એવું એમનું માનવું હતું.
એટલે પોતાને એ ફાર્મના અને લોકોના રખેવાળ, એક ટ્રસ્ટી જેવા ગણતા હતા.
બરાબર. એ મસાઈ યોદ્ધાઓના ગર્વની પ્રશંસા કરતા, તો કિકુયુ લોકોના જમીન સાથેના જોડાણથી પ્રભાવિત હતા. અલબત્ત આજના સંદર્ભમાં જોઈએ તો એ સમયની વસાહતી માનસિકતાની અસર ક્યાંક દેખાય, પણ એમનો મુખ્ય હેતુ માનવીય સંબંધો બનાવવાનો હતો.
એમને જીવનમાં શામાંથી પ્રેરણા મળતી હતી? કેમ એ યુરોપ છોડીને અહીં ટકી રહ્યા આટલા વર્ષો?
મને લાગે છે કે એ એક અર્થપૂર્ણ જીવનની શોધમાં હતા, જ્યાં સૌંદર્ય હોય, કંઈક કરવાની તક હોય. યુરોપના બંધનો કદાચ એમને ગમતા નહોતા.
એક મુક્ત જીવનની શોધ.
હા, અને એક મહાન વાર્તા જેવું જીવન જીવવાની ઈચ્છા. આફ્રિકાએ એમને એ મોખળાશ આપી, પોતાની ઓળખ બનાવવાની તક આપી. પછી ધરતી સાથેનો લગાવ, લોકોની સેવા અને ડેનિસ સાથેનો સંબંધ, આ બધું પ્રેરક બન્યું.
અને જ્યારે મુશ્કેલીઓ આવી, નુકસાન થયું, ત્યારે એમણે સામનો કઈ રીતે કર્યો?
ગજબની સહનશક્તિ અને એક પ્રકારની શાંત ગરિમા સાથે. એ દુઃખને સ્વીકારતા, એમાં પણ કંઈક અર્થ શોધવાનો પ્રયાસ કરતા.
પોતાની જાત પર દયા ખાવાને બદલે
મક્કમ રહેતા. ભાગ્યવાદ એમને મદદ કરતો. પીડાને ભૂલવાને બદલે એને યાદોમાં, વાર્તાઓમાં સાચવીને એને એક જુદું જ રૂપ આપતા. અને છેવટે ફાર્મ ગુમાવ્યું, જે સૌથી મોટી નિષ્ફળતા હતી, એમાંથી બહાર આવવાનો રસ્તો પણ લેખન દ્વારા જ મળ્યો.
આ બહુ મહત્વનું છે. હવે એમના જીવનના એવા 3 ટર્નિંગ પોઈન્ટ્સ કયા ગણી શકાય, જેણે બધું બદલી નાખ્યું? પરિવર્તન કેમ આટલું મહત્વનું?
કારણ કે એનાથી એમની પરંપરાગત ભૂમિકા તૂટી. એ માત્ર પત્ની ના રહ્યા, પણ એક સ્વતંત્ર બિઝનેસ વુમન બન્યા આફ્રિકામાં.
હા,
આ પડકારે એમનામાં આત્મનિર્ભરતા અને ટકી રહેવાની અદ્ભુત શક્તિ જગાવી. મેમ સાહેબ તરીકેની એમની ઓળખ વધુ મજબૂત બની.
બરાબર. બીજો ટર્નિંગ પોઈન્ટ.
બીજો, ડેનિસ ફિન્ચ હેટન સાથેનો એમનો ગાઢ સંબંધ, જે 1925 પછી વધુ મજબૂત બન્યો. એ માત્ર પ્રેમી નહોતા, સાચા અર્થમાં સાથી હતા.
અને એ સંબંધે શું બદલાવ આણ્યો?
ડેનિસે એમનામાં રહેલા કલાકારને ઓળખ્યો, એમને વાર્તાકાર તરીકે જોયા, માત્ર ફાર્મર તરીકે નહીં. આનાથી કેરનના આત્મવિશ્વાસને બળ મળ્યું. એમના જીવનમાં ફરી રોમાન્સ અને બૌદ્ધિક ઉત્તેજના આવી, અને આ જ પ્રોત્સાહન એમના લેખક બનવા માટે નિર્ણાયક બન્યું.
અને ત્રીજો, અને કદાચ સૌથી વધુ અસર કરનાર વળાંક કયો?
ત્રીજો વળાંક એટલે 1931નું વર્ષ. ફાર્મનું આર્થિક પતન અને આફ્રિકા છોડવાની ફરજ. 17 વર્ષનો સંઘર્ષ જાણે વ્યર્થ ગયો.
અને એ જ વખતે ડેનિસનું મૃત્યુ.
હા, આ એક સંપૂર્ણ અંત હતો એમના આફ્રિકન જીવનનો, એમના સ્વપ્નનો. ઘર, કામ, ઓળખ, પ્રિયજન, બધું જ ગયો.
આ ઘટનાએ એમને ભાંગી નાખ્યા હશે, પણ શું એમાંથી જ કંઈક નવું શરૂ થયું?
બરાબર. આ સૌથી મોટી હાર હતી. પણ કહેવાય ને કે રાખમાંથી જ ફોનિક્સ પક્ષી જન્મે છે. જ્યારે ભૌતિક રીતે બધું છીનવાઈ ગયું, ત્યારે એમની પાસે શું રહ્યું? ફક્ત યાદો અને વાર્તાઓ. અને આ જ યાદો અને વાર્તાઓના સહારે, આ નિષ્ફળતાના અનુભવમાંથી જ લેખક ઇસાક ડિનેસનનો ઉદય થયો. એમની હાર જ એમની સાહિત્યિક જીતનો પાયો બની.
આ ખરેખર અદ્ભુત વાત છે. કેરેન બ્લિક્સનના આ જીવનમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? કયા બોધપાઠ મળે છે?
ઘણું બધું. પહેલું તો એ કે નુકસાન કે હાર એ અંત નથી, એ પરિવર્તનની શરૂઆત પણ હોઈ શકે છે. કેરને પોતાની નિષ્ફળતાને સફળતામાં બદલી નાખી.
અને બીજું, પેલું રોજિંદા જીવનમાં નાની બાબતોમાં સૌંદર્ય જોવું.
હા, કુદરતને નાની વિગતોમાં પણ ઊંડો અર્થ જોવાની એમની ક્ષમતા. અને પેલો માલિકીનો વિચાર, કે સાચી માલિકી કાગળ પર નહીં પણ આત્માના જોડાણમાં છે.
ભલે ફાર્મ ગયું, પણ આફ્રિકા સાથેનો એમનો સંબંધ અતૂટ રહ્યો.
બરાબર. અને સૌથી અગત્યનું વાર્તા કહેવાની શક્તિ, પોતાની પીડાને, અનુભવોને શબ્દોમાં ઢાળીને એને સમજવાની અને એનાથી ઉપર ઉઠવાની તાકાત.
નેતૃત્વના દૃષ્ટિકોણથી કંઈ શીખવા મળે.
હા, પેલી કારભારી ભાવના, જે તમારી જવાબદારી છે એનું ધ્યાન રાખવું, લોકોનો વિશ્વાસ જીતવો, સહાનુભૂતિ રાખવી. જોકે એમની વાર્તા એ પણ બતાવે છે કે સારો ઈરાદો અને મહેનત હંમેશા આર્થિક વાસ્તવિકતાઓ પર જીત મેળવી શકતા નથી.
આજના સમયમાં જ્યાં ઘણીવાર નિરાશા લાગે, ત્યાં એમની વાત કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે. એક તો કુદરત સાથે ફરી જોડાવાની પ્રેરણા, બીજું સાંસ્કૃતિક ભેદભાવ છતાં માનવીય સંબંધો બાંધવાની શક્યતા, અને ત્રીજું કળા અને સર્જનની શક્તિ.
મુશ્કેલીઓને વ્યક્ત કરીને એમાંથી કંઈક સુંદર બનાવવું.
બરાબર. દુઃખ અને સૌંદર્ય બંનેને સ્વીકારવાની એમની રીત બહુ પ્રભાવશાળી છે.
સરસ. તો આખી વાતચીતના અંતે જો ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય તો એ કયા હશે?
ચોક્કસ. પહેલો બોધપાઠ ભાવનાત્મક, ઇમોશનલ ઇન્સાઇટ. જે વસ્તુ કે વ્યક્તિ કદાચ હંમેશા સાથે નથી રહેવાની, એને પ્રેમ કરવામાં એક ખાસ, ઊંડી, ક્યારેક દર્દભરી સુંદરતા છે. કિરણનો આફ્રિકા માટેનો પ્રેમ આનું ઉદાહરણ છે.
ગહન વાત છે. બીજો બોધપાઠ?
બીજો બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સાઇટ. જીવનને એક મોટી વાર્તા તરીકે જોવું જે ભાગ્ય દ્વારા લખાઈ રહી છે. આ વિચાર સારા નરસા પ્રસંગોને એક મોટા ચિત્રના ભાગ તરીકે જોવામાં મદદ કરે છે અને દુઃખમાં પણ અર્થ શોધવાની હિંમત આપે છે.
એટલે કે દરેક અનુભવ મહત્વનો છે.
હા. અને ત્રીજો સાર્વત્રિક બોધ, યુનિવર્સલ ઇન્સાઇટ. કળા, સર્જનાત્મકતા અને વાર્તા કહેવાની શક્તિમાં ઉદ્ધાર કરવાની, મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની તાકાત છે. કિરણે પોતાની પીડા અને નિષ્ફળતાને લેખન દ્વારા અમર વારસામાં ફેરવી દીધા.
સર્જન શક્તિ ઘાને ભેટમાં બદલી શકે છે.
બિલકુલ.
ખરેખર નિષ્ફળતામાંથી સર્જન કરવું આ બહુ મોટો બોધપાઠ છે. અને અહીં એક વિચાર આવે છે કે શું આપણે પણ આપણા જીવનની નાની મોટી નિષ્ફળતાઓને, દુઃખદ અનુભવોને કેરન બ્લિક્સનની જેમ એક વાર્તામાં, એક કળામાં ફેરવીને એને એક નવો અર્થ આપી શકીએ? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.